તારીખ 18/6/1988 પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 385 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 300
यथार्थ विधि શાસ્ત્ર અધ્યયન સમય બાહ્ય સાધન પ્રકારના બાહ્ય સાધન આત્માની પ્રાપ્તિ ક્રિયાજ્ઞાન અથવા આત્માની પ્રાપ્તિના હેતુ સિદ્ધ થાય એ પ્રકારે ક્રિયાની અથવા થયા આત્મ સ્વરૂપની ઉપલબ્ધિ થાય છે તેને બારમાં પ્રતિ પ્રકારના તેવા સાધન જોવામાં આવે છે. પૂરતુંથી અંતરંગ સ્વરૂપ જાણ્યા વિના માત્ર બાહ્ય સાધનને અનુસરે પૂરતુંથી આત્માનું કલ્યાણ થાય અથવા મોક્ષ માર્ગમાં આવવાનું બની શકતું નથી. એ ઉપેક્ષાથી વાત છે. અંધકાળમાં અનંતવાર બધું કરવું એ માહિતી ઉપેક્ષા છે. આત્માને ઓળખાણ કરીને પ્રાપ્તિ કરવાની અનુભવ કરવાની અથવા મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવાની એ બધું વિકાર છે. જીવનજીવ શું કહે છે એ બરાબર જિજ્ઞાસાથી સાંભળી વિચાર કરી જો આત્માની નક્કર ભૂમિ જો આત્મ અસ્તિત્વ તેને ખ્યાલમાં લે નિજ સ્વરૂપમાં લીનતા કરવામાં આવે તો આત્મા ઓળખાય. ઓળખાય એટલે કે એમને આત્માની પ્રાપ્તિ થાય એમ. એના ઓળખાયનો અર્થ એ છે. નિમિત્તથી માંડીને આત્મપ્રાપ્તિ સુધીના બધા સ્ટેજ આની અંદર બતાવી દીધા છે. પૂર્ણ ચાલતું તો પ્રથમ તો દેવજીનું શું કહે છે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે. પ્રત્યક્ષ રોગનો કાળ પછી તો હોય છે. શાસ્ત્ર છે જેને નિત્યબોધક નિમિત્ત કહેવામાં આવે છે. એ સદાય બોધ આપે છે. એમાં પણ દેવગુરુ શું કહે છે એ વાત પડી છે. અથવા તેમાં જ્ઞાન સ્વભાવ એવો આત્મા પોતાનું મૂળ સ્વરૂપ નિજ સ્વરૂપ એમાં યથાર્થપણે દર્શાવ્યું છે બરાબર જિજ્ઞાસાથી સાંભળીને સાંભળીમાં વિશેષણ ઉપર ઉપરથી સાંભળે છે, સિમેન્ટિક કરવા સાંભળે છે, યુવ્ર છીએ, આમૂર્ખન જતો નથી. નવું ક્યાંક આવી ધર્મની વાતો હોય ત્યાં સાંભળવા બેસીએ. સામાન્ય રીતે પાછલી ઉંમરમાં શરીર બીજો વ્યવસાય કરી શકે એવી શારીરિક સ્થિતિ હોતી નથી. વૃદ્ધાવસ્થામાં સમય પસાર કરવાનું સાધન માનીને જાય અથવા કર્મપ્રિય લાગે, આ જગ્યાએ વાત સાંભળીએ છીએ તો સારી લાગે છે, સાંભળવું ગમે એવી લાગે છે, આ વિષયને કર્ણેન્દ્રિયનો વિષય બનાવ્યો. સંગીત, ગાયન, ગીત, સંગીત છે એ કર્ણેન્દ્રિયનો પ્રિય વિષય થાય છે. ત્યાં ચોખ્ખે ચોખ્ખું સીધું અશુભ ભાવનું પાપ બાંધે છે. અહીંયા મિથ્યાત્મ સહિતનું અંત પુણ્યને મિથ્યાત્મનું મોટું પાપ બાંધે છે. મિથ્યાત્મ પાપની પ્રકૃતિ છે. આનો શુદ્ધાવ હોય કે આત્માની બહુ સારી વાત અહીંયા ચાલે છે, આપણને સાંભળવી ગમે છે, આપણું મન અને ચિત્ત પ્રસન્ન રહે છે આવી વાત સાંભળવાથી, એ પ્રકારે પણ સાંભળવા જેવી નથી. અનેક પ્રકારનું નવું નવું જાણવા મળે છે માટે સાંભળવા જઈએ. નવા નવા ઘણા ન્યાયો આ સાહિત્યમાં અથવા આ વ્યક્તિના વિચારની અંદર ઘણી નવી વાતો આવે છે, માટે તે સાંભળવા જેવી છે, સમજવા જેવી છે. એમ નવીનતાના કુતૂહલથી સાંભળવા જાય તો પણ એ કુતૂહલ વૃત્તિ છે, એ પ્રશસ્ત ભાવ નથી. એ પ્રશસ્ત ભાવ નથી. જગતમાં નવા નવા સ્થળો, નવા નવા પ્રસંગો, નવી નવી વાતો સાંભળવાનું કુતૂહલ થાય છે, જોવાનું કુતૂહલ થાય છે. એમ અહીંયા પણ કંઈક નવું મળશે, કંઈક નવું મળશે, કંઈક નવું મળશે. એ નવીનતાના લોભથી, એ પ્રકારના આકર્ષણથી સાંભળવામાં એનો પ્રશસ્ત ભાવ રહેતો નથી. ઘણું પ્રેમ છે અહીંયા તો પોતાનું મૂળ સ્વરૂપ શું છે એવી એક સ્વરૂપની જિજ્ઞાસા, સ્વરૂપ સંબંધી જિજ્ઞાસા, અને તે પણ પૂર્વે કદી ઉત્પન્ન ન થઈ મળે એવી અપૂર્વ જિજ્ઞાસા ઉત્પન્ન થાય એવી સ્થિતિમાં જોઈએ. એને બરાબર જિજ્ઞાસાથી સાંભળી, એટલે બરાબર જિજ્ઞાસાથી સાંભળી ત્રણ શબ્દો છે એમાં એટલો ભાવ છે. ઉપર ઉપરની જિજ્ઞાસાથી તો અનેક વાર એને શાસ્ત્ર અધ્યયન કર્યું છે કે શાસ્ત્ર શ્રવણ કર્યું છે, એની જિજ્ઞાસાથી આ વિષયમાં ઉપયોગ ઊંડો ઉતરી શકતો નથી. ઉપર ઉપર એ ઉપયોગ રહી જાય છે, એ ઉપયોગ ઊંડો ઉતરી શકતો નથી. સાંભળીને એનો વિચાર કરી, એનો અંતર વિચાર કરી, વિચાર કરી શકે જે કાંઈ અત્યંત જીજ્ઞા સાથે સાંભળ્યું સાંભળીને સગુણ અંતર વિચાર કર્યો કે જે તે ભાવો પ્રકાશ્યા છે દેવગુરુ, તે ભાવો મારા પરિણામની અંદર મને અનુભવ ગોચર થાય છે કે નહીં, અથવા તે પ્રકારે અનુભવાય છે કે નહીં, તેવા જ અનુભવાય છે કે નહીં, અને એ બધા ભાવોમાં પણ સ્વભાવ ભાવ શું છે. મૂળ મુદ્દાનો વિષય તો એ છે કે એ બધામાં પણ સ્વભાવ ભાવ શું છે. ચિત્ત સ્વભાવ આ ભાવ એમ કહ્યું પહેલા માંડવીના કૃષ્ણમાં ચિત્ત સ્વભાવ આવ્યો. તો ચિત્ત સ્વભાવમાં ભાવ આવ્યો શબ્દ આવી ગયા છે. ચિત્ત સ્વભાવ આવ્યો, સ્વ અને ભાવ આવ્યો એનો અંતરખોજ કરે, એનો વિચાર કરે, વિચાર કરે એનો એનો અંતરખોજ કરે. આ વિચારમાં જિજ્ઞાસાની ભૂમિકામાં વિચારના બે આધાર ઉભા થઈ ગયા. 706 માં પત્રનો આધાર લીધો એ વિષય આવી ગયો કે અહીંયા જે વિચાર ચાલ્યો એને જિજ્ઞાસાના કાળમાં કુશાઈ રસ મૂળ પડી ગયો, અને ઉદયમાન જે વિવાદી સામગ્રી છે તે પ્રત્યેના સુખ બુદ્ધિમાં પણ આત્મામાં છે ને આત્માથી બહાર ક્યાંય સુખ નથી, એ તો ત્યાંથી જ નક્કી કર્યું. પણ કેવું સુખ છે અને એ સુખનો અનુભવ કેમ થાય એ વાત માટે હવે એની જિજ્ઞાસા ઉત્પન્ન થઈ. ત્યાં એને બહારમાં જે સુખાભાસના નિમિત્તો છે એ પ્રત્યેની વૃત્તિમાં ફેર પડી જાય છે, લોભમાંથી ફેર પડી જાય છે. એટલે વિચારનો બે મુખ નિંદા છે એ મળી ગયા. એ પ્રકારે વિચાર કરી અથવા અસ્થિથી જે એમ કહ્યું દેવગુરુએ કે જ્ઞાન લક્ષણથી જ્ઞાન સ્વભાવે આત્માનો ઓળખાણ થાય છે, અથવા સ્વસંવેદનથી આત્મા પ્રસિદ્ધ છે, સિદ્ધ છે. આત્મા સ્વસંવેદનથી સિદ્ધ છે, પ્રસિદ્ધ છે. ત્યારે જ્ઞાનની મુખ્યતામાં જ્ઞાન લક્ષણ તો ચાલુ જ છે, કોઈ કાળે એની અનુપસ્થિતિ નથી. સદાય જે હાજર છે, ઉપસ્થિત છે, એની મુખ્યતામાં એનો વિચાર કરી. એટલે ચાલતા જ્ઞાનના પરિણામમાંથી જ્ઞાન સ્વભાવનો જે વિચાર કરે છે, શોધ કરે છે, એવો વિચાર કરીને જો નક્કર ભૂમિ જે આત્મા અસ્તિત્વ આત્માનું જે અસ્તિત્વ છે અહીંયા છે, જે ક્ષેત્રમાં આત્મ સ્વરૂપ છે દેહાકા અસંખ્યાત પ્રદેશ, જે ક્ષેત્રમાં આત્મા છે એમાં સ્વભાવથી ઘન છે આત્મા, નક્કર અસ્તિત્વ લીધું છે, સ્વભાવથી એ ઘન છે. એટલે આત્માને જ્ઞાન ઘન, ચિત્ત ઘન, આનંદ ઘન એમ કહેવામાં આવે છે. એવું સ્વભાવનું ઘનિષ્ઠ પણ જેમાં છે, આમ તો એક એક સ્વભાવ ભાવ સ્વભાવે કરીને એના અનંત સામર્થ્યથી ત્યાં અસ્તિત્વ ધરાવે છે. એવા નક્કર અસ્તિત્વને, નક્કર અસ્તિત્વ એટલા માટે લે છે કે એમાં વિભાવ કે કોઈ રજકણ એના પ્રવેશનો અવકાશ નથી, એવું નક્કર અસ્તિત્વ છે. અને નક્કર છે એટલે મજબૂત છે કે જેને ત્રણેય કાળની વિશે કોઈ બાધા પહોંચતી નથી, એવું અવ્યાબાધ અસ્તિત્વ છે. અને બધા પ્રકારના ગ્રહ્યાકારો પણ વ્યતીત થઈ જાય છે તો પણ જે અબાધ્ય અનુભવ રૂપે સદાય એમને એમ રહી જાય છે એની નક્કરતાને લીધે છે. શ્રીજી આ જગ્યાએ થોડી ભાર દઈને વાત કરી છે કે અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ, જીવના સ્વરૂપને કહેવા માટે એમણે આ વાત કરી છે. સંયોગો બધા આવે છે અને જાય છે, ક્યાં સુધીના કે આ દેહ પર્યંતનો સંયોગ પણ આવાગમન કરે છે એટલે સંયોગ બાધાથી ગ્રસિત છે. શરીરનો સંયોગ પણ જન્મ પણ મૃત્યુથી ગ્રહાયેલું છે, જન્મા પહેલા લોકો જેને જન્મ તરીકે કહે છે અથવા એક ગતિમાંથી બીજી ગતિમાં આવે અને એને જન્મ કહે છે એ પહેલા એને મૃત્યુ નક્કી થઈ જાય છે. આયુષનું જે પરિમાણ છે એ તો પહેલા બાંધે છે. બીજી ભાષામાં કહેતા કે બાળક જન્મે છે માતા એને પોતાની ગોદમાં લે, એ પહેલા તો અનિત્યતાએ એને પોતાની ગોદમાં લઈ લીધેલું છે. એટલું જે બાધક પણ છે એ વિષયનું જે બાધક પણ છે, ભલે એ વખતે હર્ષ અને ખુશીનો પ્રસંગ ગણવામાં આવે છે પણ એ પ્રસંગ પોતે જ પહેલેથી એની બાધકતામાં સપડાયેલો પ્રસંગ છે. ત્યાંથી માંડીને જેટલા કોઈ વિભાવ ભાવો છે એ વિભાવ ભાવો પણ આવાગમન કરનારા ભાવો છે. કોઈ પણ વિભાવ ભાવ એને મીઠો લાગતો હોય, સારો લાગતો હોય, સુવાતો હોય, કોઈ ભાવ ટકાયો ટકી શકતો નથી, આપોઆપ જ વ્યતીત થઈ જાય છે. અને જ્ઞાનની અંદર આવેલા જ્ઞાનકારો પણ ઘૂસાય છે, નવા ઉત્પન્ન થાય છે, ઘૂસાય છે, નવા ઉત્પન્ન થાય છે અને પાછા ઘૂસાય છે. એ પોતાનો જ્ઞાનનો જ્ઞાનપણે છોકરો અનુભવ એ અવાધ્ય રહે છે, એ થયા જ કરે છે. ચૈતન્ય સ્વભાવ, ચૈતન્ય ગુણ જે નિરંતર અનુભવમાં આવી રહ્યો છે અને તેનાથી જેની હયાતીની પ્રતીતિ થાય છે. પ્રતીતિ કોઈ કલ્પના કરીને અનુમાન કરીને કરવાની નથી, પણ જે પ્રગટ અનુભવ ગોચર છે ત્યાંથી એને ગ્રહણ કરીને એના અસ્તિત્વને, એના નક્કર અસ્તિત્વને ગ્રહણ કરીને એને પ્રતીત કરવામાં આવે છે, એનો વિશ્વાસ કરવામાં આવે છે. એને ખ્યાલમાં લીધો એમ કે છે. ખ્યાલમાં લીધો ત્યારે કે આજ મારું સર્વસ્વ છે અને મારા આનંદ જ્ઞાન આનંદ સુખાદીનો ભંડાર આજ મારા સ્વરૂપમાં અહીંયા ભરેલો છે. હું મારું ત્રિકાળ ધ્રુવ અવ્યાબાધ સ્વરૂપ છે જેને કોઈ બાધા પહોંચાડી શકતો નથી, એવા નક્કર અસ્તિત્વ નક્કર ભૂમિ ભૂમિ લીધી છે. લીલતાનો વિષય જેવો છે ને, એટલે ત્યાં અસ્તિત્વ ભૂમિ ક્ષેત્રરૂપ જે અવસ્થા ત્યાંથી આખા અસ્તિત્વને ગ્રહણ કરવામાં આવે છે. બીજું રમવાનું લીન થવાનું જે ક્ષેત્ર છે એની પણ મર્યાદા ત્યાંથી સૂચિત કરવી છે. શરીર શુદ્ધામાં ધ્યાનનો ઉપયોગ નથી થતો, ત્યારે ઉપયોગ આત્મામાં જાય છે. જગતમાં તો કોઈ અન્ય ઈશ્વરનું ધ્યાન કરાવે છે લોકો, ઈશ્વરની એક પ્રતિમા સ્થાપે છે અથવા એક ચિત્ર દોરવામાં આવે છે અને પછી એની કલ્પના કરીને એ ચિત્રની ધારણા કરીને જાણે કોઈ એવા ઈશ્વરની વિશે પોતે લીન થવાનો પ્રયત્ન કરે છે. એવી રીતે ધ્યાનની સાધનાને શીખવવામાં આવે છે. અન્ય મતના ધ્યાન કેન્દ્રોમાં આ વિશે ચાલે છે. ક્યાંક ક્યાંક ત્યાં પણ વિચાર બધો ઘણા છે, ત્યાં ક્યાંક ક્યાંક પણ આત્માના ધ્યાનની વાતો ચાલે છે, પણ જે આત્માનું સ્વરૂપ નિરૂપણ દ્રવ્યક્ષેત્રકાળથી નથી, દ્રવ્યક્ષેત્રકાળ ભાવથી નથી, ત્યાં એને સમજ્યા વિના કયા ક્ષેત્રમાં એકાગ્ર થશે? ક્યાં પણ એમ કહેશે કે હું સર્વ વ્યાપક છું, તેથી પોતાના ક્ષેત્રથી બહાર પણ ઉપયોગ પ્રસરે છે એવું એને જે આભાસ થાય છે પરપ્રવેશ ભાવમાં, એને ધ્યાનનો વિષય બનાવશે. અનુકૂળમાં સર્વવ્યાપક નથી, પણ ગંભીર આત્માઓ છે તો પણ એના ક્ષેત્ર સંબંધીનો યથાસ્થિત નિર્ધાર જોવામાં આવતો નથી. આત્માનું ક્ષેત્ર, કોઈ પણ જીવનું ક્ષેત્ર એ પરમાણુના યુનિટથી માપવામાં આવે તો અસંખ્ય પરમાણુ જેટલું, અને તે લોકાકાશ પ્રમાણ એની સંખ્યા અસંખ્ય, છતાં વર્તમાનમાં દેહાકાર પ્રમાણ એવી પરિભાષા જૈન દર્શન સિવાય ક્યાંય નથી. એવી પરિભાષા જો ધ્યાન કર્યું છે તો પોતાનું આત્મ સ્વરૂપ કેટલા ક્ષેત્રમાં વસેલું છે એની મર્યાદા પણ એને નક્કી કરવી જ પડશે. નહીતર કયા ક્ષેત્રમાં ઉપયોગને એકાગ્ર કરવો છે એ વાત કેવી રીતે નિશ્ચિત થઈ શકે એમ છે કે એ વાત કોઈ રીતે નિશ્ચિત થઈ શકે નહીં. કયા ક્ષેત્રમાં એમ કહ્યું કે દેહાકાર પોતાનો આત્મા છે તો એટલા જ ક્ષેત્રની અંદર એને ઉપયોગને રમાવવો, લીન કરવો એને એમાંથી સ્પષ્ટ થાય છે એટલા જ ક્ષેત્રની અંદર. મિત્ર ક્યાં ઉપયોગને લીન હોય એ કેવી રીતે લખી થશે? એટલે ભૂમિ શબ્દ લીધો છે. ભૂમિ છે એ ક્ષેત્રવાચક છે કે જે ક્ષેત્ર સ્વભાવની અંદર અનંત છે, જ્ઞાન અને અનંત સુખ જેવા બીજા અનંત સ્વભાવો ભરેલા છે અને જેનાથી આખું ચૈતન્ય દળ એ ચિદગણ રૂપે છે, તેની હૈયાતીને અસ્તિત્વને એટલે તેની હૈયાતીને ખ્યાલમાં લઈને એટલે પકડીને ગ્રહણ કરીને આજ મનુષ્યને એની સ્વરૂપ જાગૃતિમાં હયાતીનું જે ગ્રહણ છે એ ગ્રહણ થતાં એમાં લીનતા થઈ શકે છે. લીનતા એ ત્યાર પછીનો સ્ટેજ છે. એક જ કાળે દેખાય છે જે પર્યાયના આશ્રવ છે એ જ પર્યાયમાં બંધ તત્વ છે. જૈન દર્શનની સૂક્ષ્મતા કોઈ અલૌકિક છે. આશ્રમને કારણ અને બંધને કાર્ય કહેવામાં આવે છે. પ્રમાદ પ્રસાય યોગ બંધ હેતવ તથા સૂત્રમાં ઉમાશ્રમીએ આ સૂત્ર મૂક્યું બંધનું કારણ
કારણ
તો એ પાછું મિથ્યાત્વ ભાવ પોતે બંધ સ્વરૂપ છે, પ્રસાદ ભાવ પોતે બંધ સ્વરૂપ છે, પ્રમાદ ભાવ પોતે બંધ સ્વરૂપ છે, એ બધા જે કારણ છે તેમાં પણ બંધ તત્વ છે. પણ બે તત્વો જુદા લે છે. તત્વ દ્રષ્ટિએ એને એક પર્યાયમાં બે તત્વ દર્શાવે
છે,
આશ્રમ અને બંધ.
બરોબર.
આવિર્ભાવ થયો અને રોકાઈ જવો એમ તત્વ દ્રષ્ટિએ એના બે તત્વ કરવામાં આવે છે. આ એક તાત્વિક દ્રષ્ટિકોણ વિષય છે. એમ જ્યારે અનુભવમાં સ્વરૂપ અસ્તિત્વ ગ્રહણ થાય છે શ્રદ્ધાનમાં, તે જ કારણે લીનતા થાય છે. તો પણ એવા શ્રદ્ધાનપૂર્વક લીનતા કહેવામાં આવે છે અને શ્રદ્ધાને લીનતાનું કારણ કહેવામાં આવે છે. જો એવી શ્રદ્ધા થાય તો સ્થિર થવાનું સામર્થ્ય પરિણામમાં થઈ શકે છે, હોઈ શકે છે. જો શ્રદ્ધા ન હોય તો સ્થિરતાની શક્તિ એ પરિણામની અંદર હોતી નથી. એક કાળ હોવા છતાં ભિન્ન ગુણનું કાર્ય છે અને એકને કારણ અને એકને કાર્ય ગણવામાં આવે છે. એટલે એને એકરમથી કહે છે. કારણ કાર્યને હિસાબે એને ક્રમથી કહે છે. સમય બંનેનો એક હોવા છતાં તેને ખ્યાલ ના લઈ તેને ગ્રહણ કરી નિસ્વરૂપમાં લીનતા કરવામાં આવે. આત્મા ઓળખાય અને એમાં શ્રદ્ધાંગનો પુરુષાર્થ, સ્વસંવેદનનો પુરુષાર્થ, સ્વરૂપ સ્થિરતાનો પુરુષાર્થ એ બધાનો સમાવેશ એમાં અનર્પિતપણે કયા વગર સમજી લેવો જોઈએ.
બરાબર.
અને તે પુરુષાર્થ પણ સરળ પુરુષાર્થ છે. કોઈ પર્યાયને કરુણ એવા કર્તૃત્વ ભાવનો એ કૃત્રિમપણારો પુરુષાર્થનું કોઈ સ્વરૂપ નથી એમ સમજવા યોગ્ય છે. કર્મબદ્ધનો વિષય વિપરીત વિચારથી પુરુષાર્થને ઉડાડવાનો લાગે છે. પણ એ તો કોઈ પણ સિદ્ધાંતમાંથી વિપરીતતા આવી શકે છે. જેમ કે એક બહુ પ્રસિદ્ધ સિદ્ધાંત છે કે જ્યારે પ્રત્યેક ગ્રહનું સ્વરૂપ અસ્તિત્વ ગ્રહક્ષેત્રકાળ ભાવથી સ્વતંત્ર છે, ભિન્ન છે, તેથી એકબીજાનું કાર્ય કરતા નથી, તો કોઈ સિદ્ધાંત એમ કહેશે કે દવ્યાન યુગનો આ સિદ્ધાંત સ્થાપતા વ્યવહાર સંયમનું પ્રકરણ આખું ઉડી જશે. કેમ કે આત્મા શરીરનું કાંઈ કરી શકતો નથી. તો આખો જે મનવચન કાયાના યોગ સહિતનું જે વ્યવહાર છે એ વ્યવહારના પ્રકરણનો નાશ થઈ જશે એમ કહી શકે. જેમ ક્રમબદ્ધથી કોઈ એમ કહી શકે કે આમાં પુરુષાર્થ ઉડી જાય છે એમ એમાંથી આમ કહી શકે તો કોઈ પણ સિદ્ધાંતમાંથી એવી ઊંધી વાત ઉપજાવેલી હોય તો ઉપજાવી શકાય છે. અને મતિ વિપર્યાસ વાળાનું આ સ્થાન છે કે એને સગુણ સૂજવાને બદલે અવગુણ સૂજે છે. જે સર્વજ્ઞતાના આધારે ત્રણેય કાળની પર્યાયોનું વ્યવસ્થિત જ્ઞાન થયું. એનું સર્વજ્ઞપણાનો જે સિદ્ધાંતમાં સ્વીકાર આવ્યો, ઉપરાંત આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે અને એનું કરતા હોતા એનો સ્વભાવ નથી એવું જેમાં સિદ્ધાંતિક સ્થાપન થયું, મુખ્યપણે તો એ વાત છે. બે મુખ્ય મુદ્દા છે, એક સર્વજ્ઞ સ્વભાવ સર્વજ્ઞ સ્વરૂપની સ્થાપના છે અને બીજું એક પોતાના આત્માના અકર્તા સ્વભાવની જ્ઞાતા દ્રષ્ટાપણાની એમાં સ્થાપના. પછી આમાં પુરુષાર્થ કેવી રીતે હોય કે થાય, કે આમાં પુરુષાર્થનો અવકાશ કેવી રીતે છે એમ પૂછી શકે છે. કે સર્વજ્ઞ સ્વભાવનો સ્વીકાર કરવો, તે સ્વીકારવાના કાળમાં સ્વીકારવાની બીજો પુરુષાર્થ થયો કે નહીં, એ કોઈ નાનીસૂની વાત છે. કેમ કે એ સર્વજ્ઞને સ્વીકારતા પોતાનો સ્વભાવ સ્વીકારવાનો પ્રસંગ આવે છે. બીજું પોતે કરતા હતા નથી અને માત્ર જ્ઞાતા છે એવું જે જ્ઞાતા પણ હોય એ વગર પુરુષાર્થ થાય છે? પણ જેને કરવા કારણવાની ધ્વાનને પુરુષાર્થ માન્યો છે એને પોતાનો કલ્પિત પુરુષાર્થ હમણાં પર જોઈને આ વાત ખટકે છે કે પૂછે છે. અને એને અવલંબતા કે આ હું છું આવો હું છું એમ અવલંબતા એમ આરાધતા એમ ઉપાસતા અને એવી તદ્રુપ દશા પ્રગટ કરતા એ સંબંધનું એનું કેટલું પરિણામ જોર ખાઈને ઉછળ્યું એમ અંદાજ એને માહિતી નથી, એની કલ્પના પણ એને નથી, એનું અનુમાન પણ એને નથી કે એ સંબંધના જોરને સત્પુરુષાર્થ કહેવામાં આવે છે. જયારે એને પોતાની ગુણ વિધાનને જોયું અને ઉછાળો આવ્યો આવો એમાં કેટલું જોર આવ્યું કે જે જોરથી સ્વરૂપ રચના રોજગારી વિધિગુણ થયું પુરુષાર્થ થયું એવી સહજતા અને જ્ઞાતા દ્રષ્ટાપણે સહજ રહીશું એની જે સહજતા એને આપસમાં તો ક્યાંય વિરોધ જ નથી, જરાય વિરોધ નથી, એકદમ બંને સુસંગત છે. એટલે એ દ્રષ્ટિએ એને કાંઈ ગોળો મળે છે એવું તો લાગતું નથી. તો છે ને જગ્યા છે, જગ્યા છે કે જો પરણામી યોગમાં સંયમને નિરૂપણ કરવા જાય તો દ્રવ્યાનું યોગમાં રંધો કાઢે એક દ્રવ્યા બીજા દ્રવ્ય કરી શકે છે. ક્રિયા સમિતિથી જોઈને કોઈ વાત જ રહેતી નથી દ્રવ્યાની વૃક્ષે, અને દ્રવ્યાની વૃક્ષ સ્થાપો તો ગ્રહાર સંયમ પાડવાની વાત રહેતી નથી. ચાલો બે અનુયોગને લડાવો. એમ અધ્યાત્મના કોઈ પણ સ્તરના સિદ્ધાંતમાં કુતર્કથી વિરુદ્ધ જેવું હોય તો જવાની જગ્યા જરૂર છે એવું જોઈને આચાર્યોએ એક સૂચના આપી છે કે હું જે કહું છું હું જે કહેવા ધારું છું એકત્ર વિભક્ત આત્માની દશામાં ધારું છું, પરમાગમની અંદર એકત્ર વિભક્ત આત્માને બતાવવાનો દર્શાવવાનો જે દ્રષ્ટિકોણ છે એને જ તું મુખ્ય કરજે. માન ગૃહ દોષ છળ પકડીશ છલના યદિ એને ગ્રહણ કરીશ ને છળનું ગ્રહણ કરીશ ને જગ્યા છે અમને ખબર છે ક્યાંથી કેવી રીતે છળ પકડાય એ અમને ખબર છે પણ એ રસ્તે પણ જઈશ નહીં. સ્વીકારા હિતનો રસ્તો નથી. વિશ્વાસ હોય એને વિશ્વાસ ને અનુસરી ને વિચાર ચાલે, એટલે આ કહે છે સિદ્ધ વિરુદ્ધ જવાની તર્કના એને પૂજવાનો અવકાશ નથી એમ છે. વિશ્વાસથી વિચારે છે, શ્રદ્ધા રાખીને આસ્તિક બુદ્ધિથી વિચારે છે કે એ કહે છે એ સાચું છે, પણ મારી બુદ્ધિમાં આ વાત હજી જે રીતે બંધ બેસતી હતી એ રીતે બંધ બેસતી નથી, તો મારે વિશેષ પૂછીને પૂછા કરીને જાણીને જિજ્ઞાસામાં આવીને આ વાત સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ, એવી રીતે એને સૌ વાત લેવી જોઈએ. એવું નથી કે બધાને બધી વખતે બધી વાત બેસી જ જાય, જેટલા શ્રદ્ધા રાખે અજ્ઞાની છે માટે એની બધી વાત બધી વખતે બેસી જ જાય એવું નથી બનતું. કોઈ પૂર્વ કારણથી પોતાના મતિસ્વરૂપની અંદર ન બેસે એવી પરિસ્થિતિ ભૂતકાળમાં પોતે સર્જેલી હોય છે એ જે દૂર ઊંચી થઈ હતી, તો એ પોતાનું કારણ છે એમ સમજીને, પોતાના અપરાધનું જે કારણ છે એમ સમજીને એને સમજવાનો પ્રયત્ન કરે તો સહેલાઈથી સમજી શકે એવી પરિસ્થિતિ છે. પણ હું પણ સમજું છું અને હું સમજું છું એ બરાબર મને લાગે છે, અને જ્ઞાની કહે છે મને હજી બરાબર લાગતું નથી, આ પ્રકાર સ્વચ્છંદ ને વસ્તુ થાય છે. એ તો કહેનાર પરના વિશ્વાસ ની ક્ષતિ છે એની અંદર, ખરેખર એને વિશ્વાસ અને શ્રદ્ધા નથી. ઉપર ઉપરથી વિશ્વાસ ને શ્રદ્ધાનો આડંબર કરે છે, દેખાડો કરે છે, પણ ખરેખર એને અંદરમાં શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી. અને હું સમજું છું એનું અહમ પણ તો એને ઘણું થઈ ચૂક્યું છે. આ બે મોટા દોષ એને એના પોતાના હિતના હિતની વાતને ગ્રહણ કરવામાં બાધા પહોંચાડે છે, અથવા આડા આવીને ઉભા રહીએ છે એને શાસ્ત્ર અભિનિવેશ પણ કહે છે. સમજી જે સ્થાપ્યું છે કે બે પ્રકારનો અભિનિવેશ છે, શાસ્ત્રીય અભિનિવેશ અને લૌકિક અભિનિવેશ. લોકોની નજરમાં પોતાની કલ્પના પ્રમાણેનું પોતાનું સ્થાન તે લૌકિક અભિનિવેશ છે, એ જ લોકનગરને મુખ્યતા. અને હું શાસ્ત્ર સમજ્યો છું, આત્માર્થ સર્વ નથી તો પણ પરિસ્થિતિ શું છે, હજી આત્માર્થ સદાય નથી તો પણ હું પણ સમજ્યો છું, એ બંને પ્રકારના અભિનિવેશથી મિથ્યાત્મનો ત્યાગ અભાવ કે નાશ થઈ શકતો નથી. આ સુધી વાત છે, મિથ્યાત્મનો નાશ થવામાં અને સમ્યક્ત્વની પ્રાપ્તિ થવામાં આ બંને અભિનિવેશ આડા આવીને ઉભા રહીએ છે, એના માર્ગને રોકનારા છે, પ્રતિબંધક છે, અવરોધક છે. એ સમાયા તે જ સમજ્યા ખરેખર, મિત્ર તો સમજે છે અથવા સમજ્યા હોવાનો દાવો તો ઘણા કરે છે, પણ જે સમાયા તે સમજ્યા, જે ન સમાયા તે સમજ્યા પણ નહીં, અથવા સમજી સમજવાથી જેના મિથ્યાત્વાદી ઉપશમ થયા તે સમાયા, નહીતર જો મિથ્યાત્વાદી મિથ્યાત્વ કશાયાદી ઉપશમ ન થયા તો એ સમજ્યા શું, સમજ્યા નથી. સમજ્યા હોય તો પણ સમજ્યા નથી એમ લેવું. આ તો એ વિચાર કે આત્માનું અસ્તિત્વનું ખ્યાલમાં લેવું અને સ્વરૂપ લેતા અને આત્મ પ્રાપ્તિ, આત્માનું ત્રણ બોલની વાત કરી. આત્મ પ્રાપ્તિ એટલે આત્માનો અનુભવ, જ્ઞાન કરતા ચારિત્ર પુરુષાર્થ ને સાથે સાથે એને લઈ લેવો, એમ પુરુષાર્થ બોલ લેને આવ્યો એ બધું પદ અનુસાર ના પૂરતા જોર વિના પુરુષાર્થ વિના ન તો ભ્રમણ થાય છે અસ્તિત્વનું, ન તો અનુભવ થાય છે કે ન તો ચિંતા થાય છે. એક જ કાળમાં છે શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર અને પુરુષાર્થ સમ્યક ચતુષ્ટય ઉપમાન ચતુષ્ટય અહીંયા સમ્યક થયું એટલે સમ્યક ચતુષ્ટય સાથે જોડે છે. પાંચમો મિલ્યો તો સુખ અને આનંદની પ્રાપ્તિ પણ તત્કાળ સાથે જ હોય છે. જેવો આનંદ પરમાનંદ સિદ્ધ પદમાં પ્રગટ થાય છે અને સિદ્ધ પરમાત્માને અનુભવ ગોચર હોય છે એવા જ આનંદનો અંશ અહીંયા પણ સમ્યક દર્શનના કાળમાં અથવા સ્વરૂપલીનતાના કાળમાં સમ્યક દ્રષ્ટિને અનુભવ ગોચર થાય છે. સ્વપ્નું દેડકું કે સર્પ હોય તો પણ એને સ્વરૂપ અનુભવના કાળમાં એ આનંદની માનગી આસ્વાદવામાં અનુભવવામાં રાજમુજી તો અનુભવની બીજી ભાષા સ્વરૂપનો આસ્વાદ, સ્વભાવનો આસ્વાદ, આત્માનો આસ્વાદ, આસ્વાદને અનુભવ કહે છે. જેમ પાંચ ઇન્દ્રિયમાં એક સ્વાદનો વિષય છે એ શબ્દનો ત્યાં પ્રયોગ છે. જીવન છે આસ્વાદ છે, એમ કે લાડવો ખાય, ગુલાબ જાંબુ ખાય, મીઠાઈ ખાય કે ફળો ખાય એમાં આસ્વાદ આવે છે. એમાં શું ફેર છે કે મને એમાં તો ફેર છે, એવું તો ખરેખર આસ્વાદ આવતો નથી. એના સ્વાદની જે સ્વાદ છે તે રસ ગુણની જે પર્યાય છે પૂર્ગળની એનું જ્ઞાન થાય છે. આત્માને એનો સ્વાદ આવી શકતો નથી, પણ પૂર્ગળમાં સ્પર્શ રસ આદિ જે ગુણો છે એમાં રસ ગુણની પર્યાયનું જ્ઞાન થાય છે કે અત્યારે આ પૂર્ગળ મીઠા રસે પરિણમેલો છે કે કડવા રસે પરિણમેલો છે કે ખાટા ખારા રસે પરિણમેલો છે એનું જ્ઞાન થાય છે. આસ્વાદ તો લઈ શકાતો નથી, પણ એવી એકાકાર બુદ્ધિના પરિણમનને જોઈને એને સ્વાદ લીધો એવો વ્યવહાર કરવામાં આવે છે. આ સાચી નથી, ખોટી વાત. એકાકાર બુદ્ધિને અહીંયા દર્શાવ્યું છે કે કેટલો એકવીર થઈને પરિણમે છે. દ્રવ્ય ભિન્ન હોવા છતાં ભાવે કેટલો તન્મય થાય છે એટલું દર્શાવવાની વાત છે. થઈ શકતો અહીંયા બીજો વિષય છે. અહીંયા તો પોતાનો જ આનંદ સ્વભાવ છે, પોતાનું સ્વરૂપ છે, અને વેદનારું જ્ઞાન પણ, અનુભવ કરનારું જ્ઞાન પણ એ પણ પોતાનો જ ગુણ છે અને આનંદ પણ પોતાનો જ ગુણ છે. બંને પોતાના જ સ્વભાવ છે, પોતાના જ સ્વરૂપના અંગો છે અને તે અભિન્ન અંગો છે સ્વરૂપથી. એ સિવાય કોઈ જુદું સ્વરૂપ છે એવું તો છે નહીં, એ મય સ્વરૂપ છે. તેથી એનું એકત્વ પણ જે અનુભવમાં આવે છે એ કોઈ વચન અગોચર વિષય થઈ જાય છે. કેમ કે કહેતા પહેલા તો વિકલ્પ ઉઠે અને વિકલ્પ ઉઠે ત્યાં ભેદ પડે છે. વિષય અહીંયા જરા પણ ભેદનો છે નહીં, વિષય ભેદનો છે. સમય તો શું કે ત્યાં તો પછી વેદન જ નથી, પછી ક્યાં સમજ છે? વેદનની
કલ્પના
કરે સમય પણ તો કહી શકાય છે. ચાલો સમય જાતો હોય પણ એનો વાંધો નથી, પણ છતાં જો કંઈ કહેવાતું હોય તો સારું સ્પષ્ટ થાય. આખી દિવસ રમાણી આવે કે આટલું બધું તો સ્પષ્ટ થાય છે, પછી કેમ જઈને જતું પણ નથી સ્પષ્ટ થતું. અહીંયા એમ કેવું છે, જે કાંઈ ખરેખર વેદનનો વિષય છે એ ભાષામાં સ્પષ્ટ થઈ શકે એવો છે જ નહીં. પછી આત્મ બધું સ્પષ્ટ થાય છે એ વાત ક્યારે, યથકિંચિત જે સ્પષ્ટ થાય છે એમાંથી ગ્રહણ થઈ શકવા યોગ્ય છે પૂરેપૂરું. પૂરું સ્પષ્ટ થવાની તો પૂરી પરિસ્થિતિ છે ને. આત્મા ઓળખાય, આત્માની પ્રાપ્તિ થાય એમાં એ બધું લઈ લઉં. તે સિવાય આ સિવાય એટલે આ વિધિ સિવાય એમ કહે, આ રીત સિવાય, આ કાર્ય પદ્ધતિ સિવાય બહારથી જેટલા ફાંફા મારવામાં આવે પછી તો અંદરની વાતો રહેતી નથી. બહારથી જેટલા ફાંફા મરવામાં આવે, ફાંફાનો અર્થ છે વ્યર્થ પ્રયત્ન. ગુજરાતી ભાષાનો શબ્દ છે ફાંફા, એટલે વ્યર્થ પ્રયત્ન. હિન્દીમાં ફાંફા જ છે, ફાંફાનો વ્યર્થ પ્રયત્ન. કોઈ ચીજ ક્યાંય હોય, શોધે ક્યાંય, ત્યારે એમ કહેવાય કે અમથો ત્યાં ફાંફા મારે છે, ચીજ તો અહીંયા પડી છે ને ત્યાં ફાંફા મારે છે. પણ આત્માનું સુખ આનંદ આત્મામાં છે, એને ગ્રહણ કરવા અનુભવવા માટે આત્માના પરિણામ લઈ લેવાને બદલે પરિણામ ગમે ત્યાં બહારમાં કોઈ પણ ક્રિયામાં કે કોઈ પણ બાહ્ય જ્ઞાનની પ્રક્રિયામાં કે રાગની પ્રક્રિયામાં જાય તો એ બંને પ્રકારની ક્રિયા એ માત્ર ફાંફા મારવાની ક્રિયા છે, એમાંથી કઈ હાથમાં આવે એવું. તે ફૂતરા ખાંડા બરાબર છે, ફૂતરા ખાંડા સંક્ષેપમાં લઈ લીધું છે. આ ડાંગર છે, કૂતરા સિંહના ચોખાને ડાંગર કહે છે. ડુંગળીમાંથી એના પછી દાણો જુદો પાડ્યા વગર કૂતરા સિંહનો હોય છે, ડાંગર કહે છે. અત્યારે તો એની બધી મશીનરી થઈ ગઈ, પણ આગળના જમાનામાં ડાંગરને ખાંડવામાં આવે ખાણિયામાં, એટલે કૂતરા જુદા પડી જાય અને ચૂખા જુદા પડી જાય. ભાંગે ઓછા, કણી કટકી ઓછી થાય, આખે આખા ચોખા નીકળે એટલી રીતે એને ખાંડવાનું. એના ખાસ સાધનો ખાણા લાકડાના હોય છે,
બરોબર,
લાકડાની ખાણી ને લાકડાને મારવાને દસ્તો પણ લાકડાનો હોય છે, એટલે એનાથી મારીને જુદા પડી જાય. ડાંગરને ખાંડે તો ચોખા મળે, પણ એકલા કૂતરાના ઢગલાને ખાંડવા બેસી જાય એટલા ચોખા મળે અંદરથી, કેટલા ચોખા મળે જેને દેખાવ કેવો લાગે, સરખો લાગે એના એ સાધનો ને એવી જ ચીજને જાણે ખાંડે. કૂતરાના ચોખા જ નથી, ચોખાનો દાણો નથી, એકલા કૂતરા છે એવું કૂતરા ખાંડવા જેવી વાત છે. જે ક્રિયામાં માલ નથી એમ કેમ, એવી ક્રિયા અનંતકાળ જીવ કરે તો પણ એમાંથી એને કાંઈ મળે નહીં એમ લઈને. એટલે આ ગુણની અંદર એ વિધિને સ્પષ્ટ કરે છે અથવા ચોક્કસ કરે છે કે આ ત્રણેય કાળે એક જ ઉપાય છે, એક જ વિધિ છે, એક જ માર્ગ છે. આ સિવાય જેટલું કાંઈ કરવામાં આવે એ ખોતરા ખાંડવા જેવું છે. આને છોડીને આમાં જરાય આગું પાછું ચાલે એવું અસંખ્ય
બુદ્ધિથી આત્મા છે,
એટલે એ ક્ષેત્રથી બહાર જવાનો પ્રશ્ન નથી. જોકે દ્રવ્ય તો ઉપયોગ જઈ શકતો નથી, કોઈ ફિઝિકલ પોઝિશન નથી કે કોઈ આત્માના કોઈ ગુણનો પર્યાય આત્માનું ક્ષેત્ર છોડીને ક્યાંય પ્રવર્તી શકે. પણ એ ભ્રાંતિગત પણ જીવની એવી સ્થિતિ છે કે એને એમ લાગે છે કે હું ક્યાંક બહાર પણ છું.
બરોબર,
એ પરિસ્થિતિ તો ભ્રાંતિથી છે, એ ભ્રાંતિનો ત્યાગ કરવો છે, એ ભ્રાંતિથી નિવૃત્ત થવું છે અને ઉપયોગને પોતાની નક્કર ભૂમિમાં સ્વક્ષેત્રની અંદર વ્યાપી વ્યાપક ભાવે અસંખ્ય પ્રદેશમાં અથવા અખંડ એક પ્રદેશી આત્મામાં, આમ અસંખ્ય પ્રદેશ વ્યવહારથી છે નિશ્ચયથી, તો અખંડ એક પ્રદેશી એવા આત્મામાં એનો વ્યાપી વ્યાપકપણે સહન અનુભવ કરવો, એવી નક્કર ભૂમિનો આધાર લે, ક્યાંય બહારની કોઈ ભૂમિનો આધાર લેવા દીધો નથી. શાસ્ત્ર નો આધાર નહીં, દેવ નો આધાર નહીં, ગુરુ નો આધાર નહીં, એ તો નહીં, પણ એના ને એના ક્ષેત્રમાં ઉપજતા જ્ઞાકારો નો આધાર નહીં, એના ને એના ક્ષેત્રમાં ઉપજતા વિકલ્પરૂપ રાગ નો પણ આધાર નહીં, અને એક સમયમાં એના ને એના ક્ષેત્રમાં ઉપજેલી જે પૂર્વ પર્યાય એનો પણ આધાર નહીં. પૂર્વ પર્યાયનું એટલા માટે કહેવામાં આવે છે કે પહેલા જિજ્ઞાસા કરી, પહેલા વિચાર કર્યો તો એટલે હું અહીં સુધી પહોંચ્યો એમ ન લઈ ગયું. એ તો તમે માર્ગનો ક્રમ બતાવ્યો કે જેથી કરીને અક્રમને સાધવાના તારા ખોટા પુરુષાર્થની પ્રવૃત્તિ ચાલે નહીં. પણ પૂર્વ પર્યાય અને ઉત્તર પર્યાય સ્વતંત્ર છે, એટલે ગુરુ દુર્ગાના કારકો જુદા સ્થાપતા ના, પણ એ બંને પર્યાય સ્વતંત્ર છે. પૂર્વે જે વિકલ્પ વિચારની પર્યાય હતી તે પર્યાયમાં નિર્વિકલ્પ જે બીજે ઉત્તર પર્યાય થાય એને પ્રગટાવવાનું કોઈ સામર્થ્ય નથી. નંબર એક. નંબર બે માં તે પર્યાય વ્યતીત થઈ ગઈ જે રહી નથી, બીજા સમયે જેની હયાતી નથી, અથવા બીજા સમયે જેનો નાશ છે એ શું કરે બીજીને? પહેલી જે નાશ થઈ એ બીજીને શું કરે? જે છે જ નહીં એ શું કરે બીજીને? એ કોઈ વસ્તુ વ્યવસ્થાનો વિષય નથી. ભલે પરિણામના સિદ્ધાંતોમાં કેટલાક પરિણામના ક્રમના નિયમો છે તે નિયત છે અથવા અનાદિ અનંત એમ જ છે, તો પણ એ મર્યાદિત વાત છે, અથવા નિશ્ચય તો એમ જ છે કે એક પર્યાય બીજી પર્યાય કરી શકે કે કરી રહી શકે, એવું ફેરફાર કરી શકે કે ઉપજાવી શકે કે રચી શકે, એ વસ્તુની વ્યવસ્થામાં નથી. જૂની ને હયાતી નથી, કોઈ પણ કાળે કોઈ પણ સમયે તો વર્તમાન એક જ સમયે ઉપસ્થિત હોય છે, અને તે કાળે તેનું જે પુરુષાર્થનું જોડું છે એ સ્વતંત્ર ઉત્પન્ન થઈ ગયું એમ કહેવું છે. સમય દર્શનના વિષયમાં તો ફેર એટલો બધો છે કે પૂર્વના સમયે સૂક્ષ્મ અંતર્જલ્પમાં, સૂક્ષ્મ વિકલ્પમાં જે સ્વભાવનો વિકલ્પ છે, અને ત્યારે જે પુરુષાર્થ વૃદ્ધિયુક્ત થયો છે, એ પુરુષાર્થ અને એ પર્યાય વ્યતીત થયા પછીની જે નિર્વિકલ્પ દશાની પુરુષાર્થને કારણે જે નિર્વિકલ્પ દશાની રચના થઈ, સ્વરૂપ રચના થઈ, એ બે પુરુષાર્થ, પૂર્વ ઉત્તર પર્યાયના બે પુરુષાર્થ, બંને પુરુષાર્થ સહિતની પર્યાય છે. પુરુષાર્થ તો ચડેલો છે,
બંને
પુરુષાર્થ બહુ મોટો આંકડો છે, બંને વચ્ચે બહુ મોટો આંતરો છે, તારતમ્ય ભેદ ગણો છે. મોટો આંતરો છે એનો અર્થ એને શું કેમ છે? તારતમ્ય અપેક્ષાએ એનો વિચાર કરવામાં આવે અને સમજવામાં આવે તો ઘણો તફાવત છે. એટલું બધું ઉછળીને જોર આવે છે ત્યારે નિર્વિકલ્પ
થાય છે. નિર્વિકલ્પ તત્વ ઉપર એટલું જોર ઉછળે છે ત્યારે અનંતાનંદ મંદિરનો બુદ્ધિપૂર્વકનો કષાયનો વિકલ્પ શાંત થાય છે, એનો અંત આવે છે, અટકી જવું પડે છે. પછી વિકલ્પ જે છે પણ એ જાતો ન અનંતાનંદ મંદિરની જાત નહીં, પછી વિકલ્પ જ છે. જાત ફેર આખી જાત એક નવો વર્ગ શરૂ થયો એ વિકલ્પ. બીજી ચોકડી જાય છે, છઠ્ઠા સાતમી ત્રીજી ચોકડી જાય છે, એ તો અસ્થિની જાતિ એ જ છે. વિકલ્પ ની જાતિ નો અહીંયા ચર્ચા ચાલે છે. વિકલ્પ તો આવશે, ચોથામાં પહેલા વિકલ્પ છે, ચોથામાં વિકલ્પ છે, પાંચમાં વિકલ્પ છે અને છઠ્ઠામાં વિકલ્પ છે. ચોથામાં અનંતાનંદ મંદિરની જાતિનો વિકલ્પ છે, પાંચમામાં પ્રત્યાખ્યાનવાણીની જાતિનો છે, પછી પ્રત્યાખ્યાનવાણીની જાતિનો, પછી સંમેલનની જાતિનો છે. વિકલ્પ છે ચારેની જાત છે એમ કહું. એ તો નાસ્તી થી લીધું, અસ્થિથી જાત એક છે તો પણ પુરુષાર્થના દ્રષ્ટિકોણથી વિચારવામાં આવે તો બધા તબક્કે પુરુષાર્થનો કોઈ પ્રકાર ઘણા અંતરવાળો જોવામાં આવે છે. તારતમ્યતામાં ભાગ છે, જાતિ એક છે, વિતરાગતાની જાતિ એક છે, પુરુષાર્થની જાતિ એક છે, તો પણ તારતમ્યતામાં ઘણો છે. જે સંદર્શન પૂર્વક પહેલાનો પુરુષાર્થ છે, ઉપરના સ્થાનની ચર્ચા કરવી એ સ્થાને એનું પ્રયોજન પણ નથી. પણ જે સંદર્શનની પહેલાના સમયમાં પુરુષાર્થ છે અને જે સંદર્શનના કાળનો પુરુષાર્થ છે, એમાં દોડતો દોડતો ઘોડો છલંગ મારે એટલો ફેર છે. કેટલો ફેર છે? દોડે તો છે, ગતિમાં તો આવ્યો છે પુરુષાર્થનો ઘોડો, પણ અહીંયા છલંગ મારે છે. ત્યારે અનંતાનંદ મંદિરને અને દર્શનને બેને ટપી જાય છે. આ બંને અનંતકાળમાં ટીકો નથી. ઊંધા પુરુષાર્થના તો ઊંધા માથે લટકો છે, જંગલમાં જઈને ઘણા પાપા માર્યા છે, તપશ્ચર્યાઓ કરવાનો પાપ બે ઉકવી નાખ્યો છે. ઉપવાસ કરીને તપશ્ચર્યાઓ કરીને બે ઉકવી નાખ્યો છે, પણ કૂતરા કાંડ્યા છે. આનું ગંગુઈ ગાયું છે ને, એવું એમ કે પાછલા હાડકા બોલતા હોય તો પણ એમાંથી અવાજ ઉઠે છે કે તો પણ ગર્ભ અનંતા લેશે બોલે બીજું અંગજું. એમ બોલે છે બધી, આમાં તો અનંતા મંદિર પડ્યો છે, એમાંથી અનંતા ગર્ભ અનંતા જન્મ મરણ નું બીજામાં પડેલું સાબિત છે. એટલે એ પરમ સૌભાગ્યની વાત છે કે વિધિનો વિષય બળ જરૂર આજે સમજવા મળે છે. નહીતર એ પણ કોણ કયો હશે કે ક્યાં કયો હશે, કયો હશે સત્ય હશે કે નહીં, બધા એક અંધારાની અંદર ઉગે, અજ્ઞાન અંધારામાં ઉગે એવા પ્રશ્ન છે. જલ્દી એનો પત્તો લાગવા
વાદિદેવ જગદંદન ભગવાન.